19 સોમવાર સમયસર કા સાથે પર્યુષણ પર્વ દિવસ 9 સમય સવારે 8:15 થી 9:15
આજે પર્યુષણ પર્વાધિરાજનો ઉત્તમ આ કિંચન્ય નામ ધર્મ વંચાય છે. મુનિ મહારાજની અપેક્ષા એ દર્શન પર્વની મુખ્યતાથી વાત કરે છે. રહસ્યને સમ્યક દ્રષ્ટિને અપેક્ષા એ ગૌણપણે થોડા એ પ્રકારે વિતરાગ ભાવ પણ પ્રગટ થઈ ચુક્યા છે અને એને વિતરાગ દશા પ્રગટ ન થઈ હોય એને પણ આ પ્રકારે ભાવના કરવી. જેમનો મોહ ગળી ગયો છે, મોહ ટળી ગયો છે અને પોતાના આત્મહિતમાં સદા નિરંતર રતલીન છે તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે, ચારિત્રની આગળ પવિત્ર શબ્દ રચના કરી વ્યવહાર રત્નત્રયના પરિણામ પવિત્ર નથી પણ નિશ્ચય રત્નત્રયના પરિણામ ખરેખર પવિત્ર છે. પવિત્ર ચારણને ધારણ કરનારા છે મુનિરાજ અને ગ્રહાદિ છોડીને રાજપાઠ ઇત્યાદિ છોડીને મોક્ષના અર્થે તેઓ તપ કરે છે. તપની વ્યાખ્યા આવી ગઈ, ઈચ્છા નિરોધ તપ. તમામ પ્રકારની ઈચ્છાનો નિરોધ થઈને શુદ્ધ આત્મામાં લીન થવું એને પરમાત્મા તપ કહે છે. તે તપથી નિર્જરા થાય છે. એવા મુનિઓ વિરલા જ હોય છે તથા જેઓ પોતાના હિતને માટે તપ કરી રહ્યા છે, પોતાના હિતને માટે, પોતાના મોક્ષને માટે, પૂર્ણાનંદની પ્રાપ્તિ માટે તપ કરી રહ્યા છે, તેમજ બીજા તપસ્વી મુનિઓને શાસ્ત્રાદિક દાન કરે છે અને તેમના સહાય છે એવા યોગીશ્વરો આ જગતમાં અત્યંત દુર્લભ છે. પંચમ કાળમાં એ પાવલિકી સંત બાહ્યમાં નગ્ન દિગંબર મુનિ અને અંતરમાં જેને ત્રણ કષાયનો અભાવ થયો છે અને પ્રચુર આનંદને વેધે છે, ઉભા ઉભા એક વખત આહાર લે છે અને જેની પાસે કોઈ વાણો તાણો પરિગ્રહનો નથી, દિવસના તો એને ઊંઘ આવતી નથી, કેમ કે એટલા આનંદની મસ્તીમાં મસ્ત છે, તેથી તેને પ્રમાદ ઉડી ગયો છે. અતિન્દ્રિય પ્રચુર આનંદના વેદનમાં એટલા ઉત્સાહિત થઈ રહ્યા છે કે જેથી કરીને એને આ જો
ઈર્ષા ન હોય.
નું લક્ષણ નથી. એવા ઈર્ષા ભાવ નો વિકલ્પ પણ મુનિ ને હોતો નથી. બીજા કોઈ પોતાથી આગળ વધીને પોતાની પહેલા કેવળ જ્ઞાન પામી જતા હોય તો તેમાં અનુમોદના છે. વારે વાર ધન્ય અવતારે નો અમારી પાસેથી સાંભળીને કેવળ જ્ઞાન પ્રગટે. એવા મુનિઓ પાસે દીક્ષા લીધી હોય આચાર્ય પાસે એ મુનિ થાય અને કહે છે કે મને ધ્યાનમાં જવા માટે એકાંતમાં જવાની આજ્ઞા આપો. એની પાઠ પાઠ પ્રણતિ દેખીને ગુરુ કે તથા જંગલમાં એના શિષ્ય જાય છે મુનિ અને ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ થાય. કોઈ આવીને ખબર આપે કે આપણા આપના શિષ્યને આપની પાસે દીક્ષિત થયેલો આત્મા એને આજે કેવળ જ્ઞાન પ્રગટ થયું. ધન્ય એ કેવળીને મારા નમસ્કાર છે. ગુરુ થઈ ગયો એમ કે ગુણથી વિશેષતા એનું નામ ગુરુ કહેવાય. ગુણ વિશેષ એને ગુણ કહેવાય. પોતાના ગુણ કરતા વિશેષ ગુણ્યલ હોય તો એને ગુરુ એટલે કે એને ગુણ્યલ કહેવામાં આવે. અનુબોધના એવી રીતે સમ્યક દ્રષ્ટિ ગ્રંથોને પણ જ્ઞાન ચારિત્રાદિ ગુણોમાં જે પોતાથી અધિક હોય તેમની પ્રતિ અનુમોદના શું કે છે. બે સમ્યક દ્રષ્ટિ હોય એમ એવી રીતે સમ્યક દ્રષ્ટિ ગ્રસ્થોને ગ્રસ્થને નહીં ગ્રસ્થોને પણ જ્ઞાન ચારિત્રાદિ ગુણોમાં જે પોતાથી અધિક હોય તેમની પ્રત્યે અનુમોદના અને બહુમાન હોય છે. વિકલ્પ વખતે અધિક ગુણવાન પ્રત્યે જો અનુમોદના ન હોય પોતાથી જરાક ભાગલો વધે તો એને એમ થાય કરે અરે અમે પાછળ ગયા અમારે કોઈ યાદ કરતા નથી અમારું હોય કોઈ નામ લેતું અરે અરે શું કરો ભાઈ ન હોય એવી સ્થિતિ. વિકલ્પથી અધિક ગુણવાન પ્રત્યે જો અનુમોદના ન હોય તો તેના જીવને ગુણની રુચિ નથી. તેવા જીવને ગુણની રુચિ નથી. ઈર્ષા થતી હોય તો એને તેના ગુણો પ્રત્યે રુચિ નથી એટલે એને પોતાના આત્મા પ્રત્યે રુચિ એટલે કે પોતાના આત્મા પ્રત્યે અરુચિ છે ત્યારે એના પ્રત્યે ઈર્ષા આવે છે. મુનિઓ અંતરમાં જરા પણ ગોતવા વગર સરળપણે પાત્ર જીવને સર્વ રહસ્યો ઉપદેશ સર્વ રહસ્યનો ઉપદેશ કરે છે. બધી વાત એને આપી દે છે. ઉપદેશના વિકલ્પને પણ પોતાનો માનતા નથી. હા એ આમાં જીવની પાત્રતા ન હોય તો વાણી એ ન છૂટે પણ હને હું ન કહું ગોપી દઉં એવો ભાવ ન હોય પણ સહજપણે એની વાણી છૂટે નહીં ત્યારે સમજવું જોઈએ કે હા હા આ જીવ આવ્યો અને વાણીની છૂટતા નથી દેખાતી તો આ જીવમાં કઈ પાત્રતા ઓછી છે એમ બધું અનુમાન તો થઈ શકે એવી વાત છે. ઉપદેશના વિકલ્પને પણ પોતાનો માનતા નથી. શરીરનું અને વિકલ્પનું મમત્વ તેમને નથી. શરીરનું મમત્વ નથી અને જે આ વિકલ્પ ઉઠે છે રાગ એનું પણ મમત્વ નથી. રાગનો સદભાવ છે પણ રાગના મમત્વનો ભાવ છે. શરીરનો સદભાવ છે શરીર છૂટ્યું નથી પણ શરીર પ્રત્યે મમત્વ ભાવનો અભાવ છે. નિર્મમત્વ જે થયા દ્રષ્ટિ અપેક્ષાએ નિર્મમત્વ એવા સ્વભાવનું અવલંબન લઈને પર્યાયમાં જે નિર્મમત્વ થયા એને વિકલ્પ રાગ પ્રત્યે રાગનો સદભાવ પણ મમત્વનો ભાવ રાગ કરો પણ રાગના રાગનો અભાવ. શરીર છે સંયોગ રૂપે પણ શરીર પ્રત્યે આ શરીર મારું છે એવી બુદ્ધિ જ્ઞાની ને ત્રણ કાળમાં થાય, ઊંઘમાં ન થાય. અને વિકલ્પ નું મમત્વ તેમને નથી, વિકલ્પ તો છે પણ વિકલ્પ નું મમત્વ, આ વિકલ્પ મારો છે એનો એ સ્વામી બનતો નથી. કેમ કે એનો સ્વામી પૂતગલ છે એમ એના જ્ઞાનમાં વર્તી રહ્યું છે. અને અજ્ઞાની નાયક નો સ્વામી નથી થયો, એટલે પૂતગલ જેનો સ્વામી છે વિકલ્પ નો, એનો પોતે સ્વામી થઈને પરણમે છે, સંસાર છે. એ મિથ્યાત્વ અજ્ઞાન છે વિકલ્પ નો ધણી, પૂતગલ છે પ્રથમ થી અનાદિથી, પણ એને એની દ્રષ્ટિમાં સત્તામાં નથી આવતું. એ વિકલ્પ નો સ્વામી પૂતગલ કેમ હોય તો હું એનો ધણી છું. એ ધણી થઈને બેઠો છે ત્યાં સુધી એ ધ્રુવ ધણી ને દેખી શકતો નથી. અને આહાર તથા ઉપદેશ આદિ ના વિકલ્પ ને તોડીને વિદરાગ સ્વભાવમાં સ્થિત છે તેવા ઉત્તમ આ કિંચિત ધર્મમાં રત મુનિઓ આ જગતમાં ધન્ય છે. તેમને જણે દશા તો છે, કેવળ જ્ઞાન લેવાની ઉગ્ર તૈયારી વાળા છે. બાર અંગનું જ્ઞાન હોય તેમાં પણ આશક્તિ નથી. બાર અંગનો ઉગાડ ગણધર પરમાત્મા ને તદ ભવે કેવળ જ્ઞાન થવાનું હોય તો પણ શાસ્ત્ર જ્ઞાન ના ઉકાળ નો જેને અભિમાન મદ નથી તેમાં પણ આશક્તિ નથી. હજી ક્યારેક જરાક ઉપદેશાદીની વૃત્તિ ઉઠી ખરી, તેને છોડીને સ્વભાવમાં એકદમ સંપૂર્ણ સ્થિરતા વડે કેવળ જ્ઞાન પ્રગટ કરવાના કામી છે એવા મુનિઓ દુર્લભ છે. મુનિઓ ઉપદેશાદી દેવામાં કોઈ ઊંચી વાત ને કે મહિમાવંત ન્યાય ને છુપાવતા નથી. જ્ઞાન દાન આપવાથી તે કઈ ખૂટે તેમ નથી, પણ ઉલટી પોતાને જ્ઞાન સ્વભાવની ભાવના ખૂટતા જ્ઞાન એકદમ ખીલતું જાય છે. લૌકિકમાં પણ જેને પોતાના પુંજનો વિશ્વાસ હોય છે તે જીવ દાનમાં લક્ષ્મી વગેરે ખર્ચવામાં સહજપણે ઉદાર હોય છે. દાનમાં વધારે લક્ષ્મી ખર્ચવાથી મારી લક્ષ્મી ખૂટી જશે એવી તેને શંકા પડતી નથી. જેને કોઈનો ભરોસો છે ને વાપરવાથી ખૂટી જશે એમ નથી. કોઈને ખૂટે તો લક્ષ્મી ખૂટે. પૈસા ધર્માદામાં ધર્મકાર્યમાં વાપરે તો લક્ષ્મી ખૂટતી નથી. તેમ લોકોતર મુનિઓને મુનિવરોને પોતાના પુરુષાર્થની પ્રતીતિ છે કે મારા જ્ઞાન નો વિકાસ અટકવાનો નથી, મારા સ્વભાવના આશરે મારા જ્ઞાન ની વૃદ્ધિ જ છે. તે મુનિઓ બીજાને શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્રદાન જ્ઞાન દેતા જરાય અચકાતા નથી. પોતાને ઉપદેશ ની વૃત્તિમાં અટકવાની ભાવના નથી, પણ વૃત્તિ તોડીને સ્વભાવમાં એકાગ્ર રહીને પૂર્ણ જ્ઞાનની ભાવના છે. આ મુનિ ને દશાના વર્ણન ની પણ જગત ને ખબર નથી. આવા મુનિઓ ને ઉત્તમ આ કિંચિત જન્મ હોય છે. આ કિંચિત્ય એટલે પરિગ્રહ રહીત, પણ મૂર્છા જેમાં નથી મૂર્છા રહી એવી દશાને આ કિંચિત ધર્મ કહેવામાં આવે છે. મમતા તે જ પરિગ્રહ છે. મમતા રહીત વિતરાગ ભાવ તે ઉત્તમ આ કિંચિત ધર્મ છે. મમતા રહીત અને સમતા થી સહિત વિતરાગી સમતા. અત્યારે કિંચનભાઈ યાદ આવ્યા, સમતા મમતા ને સમતા સાથે એ બધું આવી ગયા. ભાઈ ની ગેરંટી છે મમતા રહીત વિતરાગ ભાવ તે ઉત્તમ આ કિંચિત ધર્મ છે. ભેદ જ્ઞાન વડે પરથી જુદા સ્વભાવ ને જાણ્યા વગર પર ઉપર ની મમતા ટળે નહીં ને ધર્મ થાય નહીં. મમતા કેમ ટળે? કે રાગ ને રાગ ના વિષયો થી પાછો ફરીને પોતાના પરમાત્મા નું ધ્યાન કરે જયારે એવી ધ્યાનસ્થ નિર્વિકલ્પ અવસ્થા થાય ત્યારે તેને મિથ્યાત્વ નો અભાવ થઈ સમય થશે પ્રગટ થાય અને ત્યારે એને પર ભાવ ને પરત્રી ઉપર મમત્વ ભાવ ન હોય રાગ હોય રાગ આવી જાય એ બુદ્ધિ પણ મમતા રાગ અલ્પ સંસાર નું કારણ છે અને રાગ મારો છે એવી મમતા અનંત સંસાર નું કારણ છે રાગ ચારિત્ર દોષ માં જાય છે અને રાગ નો સ્વામી બનવું એ શ્રદ્ધા નો દોષ આકરો છે દોષ બે પ્રકારના જગત ને એક જ પ્રકારનો દોષ જાણવામાં આવે છે ચારિત્ર ના પાપ ને જગત જાણે છે પણ શ્રદ્ધામાં શું પાપ થઈ જાય છે એ ગુપ્ત પાપ ને જગત જાણતો નથી ચારિત્ર નું પાપ તો દેખાય છે પણ શ્રદ્ધા નું પાપ મિથ્યાત્વ એ બીજાને દ્રષ્ટિગોચર થતું નથી સાત વ્યસન કરતા પણ મિથ્યાત્વ નું પાપ એ આકરું એવું શાસ્ત્રકારે હવે એવી ચારિત્ર દશા મુનિરાજ ને પ્રગટ થાય છે એની પહેલા સમ્યક દર્શન પ્રગટ થાય છે એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એનો અધિકાર ચાલે છે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને પ્રથમ પ્રગટ કરવા માટે જો ઉપાદેય હોય પ્રગટ કરવા માટે આશ્રય માટે નહીં તો સમ્યક દર્શન ચારિત્ર ના પરિણામ પ્રગટ કરવા યોગ્ય છે નિયમ થી કરવા યોગ હોય તો એક સમ્યક દર્શન પ્રગટ કરવા યોગ્ય છે કરતા બુદ્ધિ નહીં સહજ પ્રગટ થાય છે એને ઉપદેશ ના વાક્યમાં એ પ્રગટ કરવા યોગ્ય છે એ સિવાય બીજો કોઈ ઉપાય કથન માં શું આવે થાય છે સહજ અકસ્માત છે એને ખબર ન હોય કે સમ્યક દર્શન હમણાં પ્રગટ થશે અને ચિંતન માં બેઠો છે સમ્યક દર્શન પાઠ છે શાસ્ત્ર માં પદ્મંદી આચાર્ય છે એની એક ગાથામાં આ શબ્દ છે તેરમી ગાથા ચાલે છે અદ્ભુત અને અપૂર્વ ગાથા છે ભૂતાર્થ ને નવતત્વ ને જાણતા સમય દર્શન થાય છે ભૂતાર્થ ને એટલે વ્યવહાર ને નવ તત્વ ને જાણ્યા અનંત વાર જાણ્યા જૈન માં મુનિ થયો દ્રવ્યલિંગી મુનિ શ્રાવક થયો અને નવ તત્વ ના ભેદ ને જેમ છે તેમ જાણે છે પણ ભેદ ના લક્ષ ને ભેદ ને જાણે છે ભેદ ના લક્ષ પૂર્વક ભેદ ને જાણે છે અભેદ ના લક્ષ પૂર્વક ભેદ ને જાણતો નથી શું ભેદ ને શું અભેદ આજે 10 દિવસમાં કઈ બાબુજી એનો કહેવાનો વાત થઈ વાતે સાચી છે ખોરાક તો રોજ 3-4-5 થી જમે જ કે નહીં તો દેહ ને ટકાવવા માટે ખોરાક જે છે તો આત્માને ટકાવવા માટે એ સ્વાધ્યાય એ તો મુમુક્ષુ નો ખોરાક હોવો જોઈએ બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો બીજો પારો બાહ્ય દ્રષ્ટિથી સ્થૂળ એટલે મિથ્યા દ્રષ્ટિ થઈને જોવામાં આવે તો જીવ પુતગલ ના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને જોવામાં આવે તો જીવ અને પુતગલ ને એક છે એમ માનીને પણ એમ માનીને શાસ્ત્ર દ્વારા કે સાંભળીને એકત્વ બુદ્ધિ છોડતો નથી એકત્વ બુદ્ધિ રાખીને નવ તત્વ ના ભેદ ને જુએ છે એ સમય એક પણ અનુભવ કરતા ભિન્ન પણ અનુભવ માં નથી આવ્યું હજી અભ્યાસક્રમ માં આવ્યો છે પણ ભેદ પડીને અનુભવ કરીને ભિન્નતા જાણતો નથી અનુભવ કરતા એટલે જ્ઞાન કરતા અનુભવ એટલે જ્ઞાન જ્ઞાન કરતા આ નવ તત્વ ઉતાર ને સત્ય છે એક ને બીજાની સાથે સંબંધ રાખીને નવ તત્વ ના ભેદ જાણે છે જીવ ને કર્મ ની સાથે સંબંધ છે એમ શ્રદ્ધા જ્ઞાન માં રાખીને નવ તત્વ ના ભેદ ને જાણે છે. પણ જીવ ને પૂદગલ નો સંબંધ જ નથી. એમ પૂદગલ ના સંબંધ થી રહીત આત્મા ના સ્વભાવ ની સમીપે જઈને એ નવ તત્વ ને જાણતો નથી. અનુભવ કરતા નવ તત્વ ભૂતાર્થ ને સત્ય છે અને એક જીવ દ્રગ ના સ્વભાવ ની સમીપ જઈને મા સિદ્ધાંત એક આજે ભગવાન જીવ દ્રવ્ય છે એને પૂદગલ નો સંબંધ થયો નથી. પણ એને પૂદગલ નો સંબંધ થયો એમ ભ્રાંતિ થી જોતો હતો. ખરેખર ભગવાન આત્મા ને પૂદગલ નો સંબંધ થઈ શકતો નથી. સંબંધ થયો હોવાની ભ્રાંતિ હતી, સ્થૂળ દ્રષ્ટિ થી જોતો હતો. નિકાલ સ્વભાવ ને પૂદગલ નો સંબંધ થઈ શકતો જ નથી. સંબંધ જેને થાય છે તે જીવ નથી, સંબંધ છોડે છે તે ખરેખર જીવ નથી. બાંધે ને છોડે પરિણામ ના ધર્મ માં જાય છે, દ્રેષા સ્વભાવ માં એ વાત નથી. આ અનાદિ કાળ નું મિથ્યાતું નું ઝેર ઉતારનારી ગાથા છે. એક જીવ દ્રવ્ય ના સ્વભાવ ની નજદીક જઈને એની અંતર સન્મુખ થઈને જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ ને અસત્યાર્થ છે. શું કે છે, એક નાનાનંદ પરમાત્મા ને શ્રદ્ધા જ્ઞાન માં લેતા આ નવે જે તત્વો છે પરિણામમાં નવ તત્વો ઉભા થાય છે. પૂદગલના સંબંધથી પૂદગલના સંબંધ વિનાની એક વસ્તુ છે. અનાદિ અનંત એક સમય માત્ર પણ પૂદગલનો સંબંધ થયો નથી સ્વભાવને. આ એકદમ અંદર જવાની વાત છે. શું કે છે કે જયારે પરિણામ ને પૂદગલ નો સંબંધ થઈ રહ્યો છે તે જ સમયે એ દ્રવ્ય સ્વભાવ ને પૂદગલ નો સંબંધ થયો જ નથી એવા જીવ દ્રવ્ય ના સ્વભાવ ની સમીક્ષા ને જોવામાં આવે તો એક જીવ દ્રવ્ય ના સ્વભાવ ની સમીપ નજીક અંતર માંજીને જોવામાં આવે તો પ્રત્યક્ષપણે શુદ્ધ જ્ઞાન દ્વારા આવા શુદ્ધાત્મા ને અનુભવ લેવામાં આવે તો તેવો અભૂતાર્થ અસત્યાર છે. તેવો એટલે નવ તત્વ ના જે ભેદો છે પૂદગલ ના સંબંધ થી દેખાતા હતા એ પૂદગલ ના સંબંધ થી રહીત એકલા દ્રવ્ય સ્વભાવ ને જોવામાં આવે તો રવિન્દ્ર બાબુ વાણી એ સોનગઢ કી કળા હૈ હે તો આપકા શાસ્ત્ર આપકા દિગંબર આપ મૂળ હૈ ને આપકા શાસ્ત્ર મેં લિખી હુઈ બાત થી પણ ઉસકા ઉકેલ કરનાર કોઈ નહીં થા. એક જીવ દ્રવ્ય ના સ્વભાવ ની સમીપ જઈને કે જે જીવ દ્રવ્ય પૂદગલ નો સંબંધ કર્યો નથી ત્યારે પર્યાય પૂદગલ નો સંબંધ કરે છે ત્યારે પૂરી પૂદગલ નો સંબંધ નહીં કરનારો એવો દ્રવ્ય સ્વભાવ બધાની પાસે વિદ્યમાન છે. અત્યારે એને એકવાર જો એક જ વખત નું કામ છે. દેવજીભાઈ તારે ઊંચામાં ઊંચી પરમ સત્યવાદ છે અપરવાદ છે આ અનુભવ કેમ થાય એની કળા આમાં બતાવી છે કે આ આત્મા ને કર્મ નો સંબંધ થયો છે ને આત્મા ને કર્મ નો સંબંધ થયો છે કે બહિર્મુખ આશ્રવ ને કર્મ નો સંબંધ થાય છે. કર્મ નો સંબંધ કેને કર્યો છે? બહિર્મુખ પુણ્ય પાપ ના તત્વે કર્મ નો સંબંધ કર્યો છે. તે વખતે પુણ્ય પાપના પરિણામથી ભયંકર સ્વભાવ નાયક ચિદાનંદ આત્મા છે એને પૂતગલનો સંબંધ કર્યો જ નથી. ભૂતગલનો સંબંધ એને એક સમય થયો જ નથી. એ બધા ઉપચારના કથન છે કે જીવને ભૂતગલનો સંબંધ થયો છે. ઉપચારિત કથન છે. અનુપચારિત કથનથી જોવામાં આવે તો જીવના એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો સરખી છે. પર્યાયની સન્મુખ થઈને જોવામાં આવે તો નહીં. જે પર્યાય કર્મનો સંબંધ કરે છે એ દ્રષ્ટિ છોડીને આમાં લખેલું છે. પ્રતિભાઈ કહ્યું કે આમાં નવતત્વથી ભિન્ન છે એ ક્યાં આવ્યું એનો આ વિસ્તાર ચાલે છે. પ્રતિભાઈના પ્રશ્નનો ઉત્તર આચાર્ય ભગવાન આપે છે. પ્રશ્ન તો થાય કે નવતત્વથી ભિન્ન આત્મા છે. હા કથનચિત ભિન્ન છે આત્મા. એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે અનુભવ કરવામાં આવે. આવો અનુભવ એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને આત્મા એ આત્માને ઓળખો નથી, જાણ્યો નથી, અનુભવ લીધો નથી. કેવળ માત્ર પર્યાયનો પૂતગલની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને જાણે મને જે પૂતગલનો સંબંધ હું જ કરી ગયો છું. પણ પૂતગલનો સંબંધ કરનારા પરિણામથી ભિન્ન કે જેણે પૂતગલનો સંબંધ કર્યો જ નથી ને એવા આત્માને એક વાર જો એક જ વખત નું કામ છે. ત્રણ મહિના પહેલા રેલવે માં ટિકિટ બુક કરાવી લીધી હોય રિઝર્વેશન અને પછી એવી ભીડ જામે કે ખબર આવે કે ટિકિટો મળતી નથી, ટિકિટો મળતી નથી. બોલો દિરાતે ટિકિટ નથી મળતી. બોલો દિરાતે ખિસ્સામાં રિઝર્વેશન ટિકિટ છે એને કઈ ફિકર હતી નથી. આપણી સીટ બુકિંગ થઈ ગઈ છે. એમ એક વખત જેને શુદ્ધાત્મા નો અનુભવ વિકલ્પ તોડીને નિર્વિકલ્પ ધ્યાનમાં આવ્યો એની બુકિંગ છે. આ રિઝર્વેશન છે. હા આમાં કઈ ભીડ જવું નથી. પણ હા એ એક વખત અનુભવ કરીને રિઝર્વેશન કરાવી લે કહેવાનો આશય. પછી કદાચ એક બે ભાવ પાંચ ભાવ હોય કોઈને વધારે વધારે 15 ભાવ સાત રાખીએ છે. વધારે વધારે કોઈ પ્રમાતીને 15 ભાવ હોય એમ 15 ભાવ સુધી પહોંચનારા 15 ભાવ થઈને મોક્ષ જનારા જેવો ઓછા હોય સંખ્યામાં. આમ તો જો ને ભગવાન મહાવીર નો આત્મા પણ 10મા ભાવે મોક્ષ થયો. પર્યાયની પ્રકારની સિંહના ભાવમાં સમ્યક દર્શન થયું. ધારાવાહી સમ્યક દર્શન રહ્યું. ધારાવાહી ધારાવાહી જે 15 ભાવો વચમાં તૂટી જાય ને એની ગણતરી નહીં. ધારાવાહી 10મા ભાવે ભગવાન મહાવીર તીર્થંકર નું દ્રવ્ય છતાં 10મા ભાવે નો મોક્ષ થયો. પર્યાય ને હવા યોગ થાય છે એને કોણ કરે. આજે આજે ભાઈ અત્યારે એમ કે છે કે આ એક વખત તું શુદ્ધાત્મા નો અનુભવ કરી લે ભાઈ તારો મુક્ત થઈ ગયો. દ્રષ્ટિ અપેક્ષા એ તો તું મુક્ત થઈ ગયો. દશા અપેક્ષા એ મુક્ત થશે થશે ને થશે. એક જીવ દ્રવ્ય ના કોઈ નું નહેલો છે. આ કોઈ નું નહેલો અહીંયા જ્યાં નિશ્ચયની વાત આવે આ તો નિશ્ચયની વાત છે. છોડી દીધી એક દ્રષ્ટાંત છે. એવું એક દ્રષ્ટાંત છે. ખેડૂ હેલો જાતો પેલા આપતો હતો મારી વાંચતો એક દ્રષ્ટાંત. ખેડૂ ખેતરે જતો હતો રસ્તામાં એને આગળ ત્રણ હીરા પડ્યા હતા મોટા. હા કરોડો અબજો રૂપિયાની કિંમત ના હો નીલમ ને આ ભાઈ છે ને ક્યાં એ આ ભાઈ એક કાચ નો કટકો લીલો બતાવ્યો મને મુંબઈ. હું નવો ગયો મેં કોઈ જોયું નતો આ નીલમ ભાઈ. હા નીલમ છે. નીલમ શું નામ ગીત નીલમ લીલો આની કિંમત શું. મેં કહ્યું ભાઈ આ તો પેપર વેટ લાગે છે મને તો. આ જવેરી જ દુકાને છે એટલે હું 5-10 રૂપિયાની કિંમત કહું બાકી તો રૂપિયો કોઈ આપે તરીકે 9 લાખ નો મેં લીધો છે. હે, મેં કોઈ મોટી નુકસાની કરી, કારણ કે આપણે તથા પ્રકારના જેવી નહોતા. મોટી નુકસાની કરતા 9 લાખ નો આપણે એને બોલાય તો નહીં કે તમને નુકસાન જશે, બોલાય તો નહીં. 9 લાખ નો લીધો છે, પછી ભલે કે 18 લાખ નો માગે છે ને અમે 22 લાખ કહીએ. હે, હા, બનાવો બનાવો, નજરે જોઈ લેવા. અને પાછી ઘણી હાજર છે, મુંબઈના જવેરી છે. પછી એવી રીતે ખેડૂ હાઈડ્રોજન હતો અને રસ્તામાં 3 હીરા પડ્યા હતા, પેલા મોટી કિંમત હતા. એને વિચાર આવ્યો કે આંધળો કેમ આવતો, બરાબર એ ટાઈમે વિચાર આવ્યો, બરાબર જ્યાં એના પુલ નહીં ભાગ નહીં આંધળો કેમ આવતો હશે, વ્યવહાર ના પક્ષપાતી જીવો અહીંયા બરાબર આંખ ખીચે છે. આ તો નિશ્ચય ની વાત છે, આ તો શુદ્ધ ની વાત છે, આ તો પર્યાયની વાત કઈ કરતા નથી. હજી તારે પર્યાયની વાત સાંભળવાનો રસિક અને પ્રેમ થવું છે. હવે દ્રેણ સ્વભાવની વાત તો સાંભળ, તો પર્યાયનું યથાર્થ જ્ઞાન તને ત્યાં આવીને રહેશે નહીં. એક જીવ દ્રવ્યના સ્વભાવની સમય કોઈનું નહીરો છે, અહીંયા આંખ ઉગાડી આંખ પાડીને જોવું. અને જ્યાં વ્યવહાર ની વાત આવે જરા કામ સામાન્ય રીતે જોઈ લો છે, જાણવાનો છે. બસ આ મોટામાં મોટી ભૂલ એ છે, શુદ્ધ ને નો પક્ષ કદી આવ્યો નથી, જીવ ને વ્યવહાર નો પક્ષ અનાધિકાર નો એ કદી આવ્યો નથી. ને કનાથી બે શબ્દ સામસામાં મૂક્યા છે. એક જીવદ્રવ્યો ના સ્વભાવ ની સમીપ જઈને જોવામાં આવે તો, અનુભવ કરવામાં આવે તો, તેવો અભૂતાર, તેવો એટલે જે 9 તત્વના ભેદો છે એ અભૂતાર છે. આત્માના ત્રિકાળ સ્વભાવમાં એનું ન હોવું આપણું અભૂત ને અર્થ, અ એટલે નહીં ભૂત એટલે હોવું આપણું અર્થ એટલે ભાવ. અભૂત અર્થ એ ભાવો કોઈ ત્રિકાળી સ્વભાવમાં છે નહીં, એ પર્યાયના ધર્મો છે, દ્રવ્યના ધર્મો નથી. પર્યાયના ધર્મથી જોવામાં આવે તો પર્યાય સત્તાર સત્યાર છે, એ પર્યાયના ધર્મ તરીકે સત્યાર છે. આશ્રો પણ સમજરાને બહુ બધું, પણ એ પરિણામના ધર્મો છે, એ ધ્રુવના ધર્મો નથી. એ હા એ છે કે જ્ઞાની તો જેમ છે તેમ એ નાટકને જાણે છે. હા, અહીંયા પ્રભુ એક વાર પરિણામ ને ગૌણ કરીને, પરિણામ નું લક્ષ છોડીને, પરિણામ છે પરિણામ નથી એમ કોણ કે છે, પરિણામ નું લક્ષ છોડાવે છે. પરિણામ નથી એમ કોણ કે છે બાપુ, હા પરિણામ છે પણ પરિણામ નું લક્ષ છોડીને ભાઈ. અને એક જીવ દ્રવ્ય ના સ્વભાવ ની સમિતિ ને અનુભવ કરતા તેવો અભૂતાર, અભૂત ને અર્થ, અર્થ એટલે ભાવ, ભૂત એટલે હોવા પણ તે જેમાં નથી એટલે નથી. 9 તત્વના પરિણામના ધર્મો દ્રવ્ય સ્વભાવમાં નથી, પરિણામના ધર્મો પરિણામમાં હોય છે. પરિણામના ધર્મો દ્રવ્યમાં આવતા નથી. તેવો અવતાર ના સત્યાર છે. જો હવે કામ સાહેબ તમારો જવાબ આમાં આવ્યો, જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી, આ 9 તત્વ આત્મામાં નથી, ક્યાં લખ્યું છે એવો પ્રશ્ન. આચાર્ય ભગવાને ખબર હતી આવા પ્રશ્નો તો આવશે, એનો ઉત્તર લખતા ગયા છે કે જીવના એકાકાર એટલે નાયક સ્વરૂપ ભગવાન જે આત્મા દ્રષ્ટિનો વિષય છે, ઉતાર સ્વભાવ કે જેનું અવલંબન લેતા ભવનો અંત થાય, વિતરાગ દશા પ્રગટ થાય, એકમાં બીજા નો અભાવ છે. હવે આવી વાત ધર્મ કરવા માટે ભાઈ નવ તત્વ શીખવામાં વાંધો છે. છ મહિના નું કામ છે, વધારે કઈ કામ નથી. જીવના એકાકાર સ્વરૂપમાં તેવો નથી. અગાઉના પંડિતો પણ, જયચંદ પંડિત પણ જેવો આચાર્ય ભગવાન નો ભાવ એવો જ કાઉન્સ કરીને લખે ખુલાસો કરવા માટે. તેથી આ નવ તત્વમાં છે તો નવ તત્વમાં સામાન્ય છે તો વિશેષમાં સોનું છે તો એના ઘાટમાં, સોની માં નથી સોનું. હે, હા એમાં ભાવ છે છુપાયેલો, એમાંથી કાઢવાનો છે. પર્યાયોમાં દ્રવ્ય છુપાયેલું છે, પર્યાયોની મધ્યમાં આત્મા રહેલો છે, પણ એ પર્યાય રૂપે થતો નથી સર્વથા. નવ તત્વોમાં ભૂતાર્થ નથી. આ તર્ક નો વિષય નથી, આ તો કોઈ રૂચિનો વિષય છે. એકલા તર્ક થી આ વાત કઈ હાથમાં આવી નથી. નવ તત્વોમાં ભૂતાર્થ નથી. નવ તત્વોમાં ઉમાયું તું તેમના માં, એમ હતું પ્રતિભાઈ, તેમના માં હતું. નવ તત્વો માં, એમ નવ તત્વો માં ભૂતાર્થ નથી. એટલે કે નવ તત્વ નો લક્ષ છોડીને એકલા સામાન્ય સાથે સાથે રહેતો એક સામાન્ય તત્વ અન્વય રૂપે છે. નવ તત્વો માં ભૂતાર્થ નથી, એક જીવન પ્રકાશમાન છે. નવ તત્વો જુદા જુદા કઈ દેખાતા નથી. કેમ કે એકમાં નવ નો અભાવ છે અને એકની દ્રષ્ટિ કરતા એક આત્મા પણ પ્રતીતમાં આવે છે. નવ તત્વો પ્રતીતમાં આવતા, આત્મા પણ પ્રતીતમાં આવતા નથી. શ્રદ્ધામાં નવ તત્વ શ્રદ્ધામાં આવતા નથી. શ્રદ્ધાનો વિષય નવ તત્વ બનતો નથી. શ્રદ્ધાનો વિષય એકાકાર, શુદ્ધ આત્મા એક જ દેખાય છે. બસ એનો અનુભવ ને એની પ્રતીતિ એમ થતા એને પરિણામ નું જ્ઞાન થાય છે કે પરિણામો મારાથી ભિન્ન છે. એવું જ્ઞાન તેને પરિણામ નું જ્ઞાન કહેવામાં આવે. આ પરિણામ મારાથી અભિન્ન છે એને પરિણામ નું અજ્ઞાન છે, અને દ્રવ્ય નું પણ અજ્ઞાન છે. બેસી એવી વાત છે. પણ આત્મા છે ને, બધા આત્માઓને આ આચાર્ય ભગવાન સમજાવે છે, અને સમજાવતી વખતે એને શ્રદ્ધા છે કે અમે કેશું એ બધા આત્માઓ સમજી શકશે. કેમ કે એના ઘરની વાત છે. પરમ સત્ય છે, મણિભાઈ અફર છે, આ ગુરુએ કહી ગયા છે. એને અપનાવવું પડશે, નહીં અપનાવે સંસારમાં રખડશે. આ ચોખ્ખી વાત છે. ધીમે ધીમે આવે, હા હા ધીમે ધીમે કહેવાનું. હા હા, હવે ઘર બતાવે છે, બતાવનારા મળ્યા છે. હા હા, શું કહ્યું? દ્રવ્યના સ્વભાવમાં છે, દ્રવ્યમાં છે નવ તત્વો. જીવ તત્વમાં નવ તત્વો નથી. દ્રવ્ય એટલે પ્રમાણ જ્ઞાન નો જે વિષય છે, જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય છે. એ જીવ દ્રવ્યમાં ત્રિકાળ ધ્રુવ પણ છે, એમાં ઉત્પાદે પણ છે, તેથી પર્યાયો પણ દ્રવ્યમાં છે. દ્રવ્યમાં પર્યાય હોવા છતાં પણ જીવ તત્વમાં પર્યાય નો ત્રિકાળ ભાવ છે. એવા જીવ તત્વ નું અવલંબન લેતા એને જીવ દ્રવ્ય નું યથાર્થ જ્ઞાન થાય છે. જીવ તત્વ નું સદ્ધાન નથી એને જીવ દ્રવ્ય નું પણ જ્ઞાન, પ્રમાણ જ્ઞાન ખોટું છે એનું. બધું લઈ લીધું, તમારી વાત પણ લીધી, સમય એકાદ કર્યું, પછી જીવ દ્રવ્ય ને જાણે તો સાચું. જીવ તત્વ ને છોડીને જીવ દ્રવ્ય ને જાણે તો ઉપાદે પણ એ જાણશે. હા, એ પ્રમાણાભાસ છે, પ્રમાણ જ્ઞાન નથી. નહીં વિના પ્રમાણ સમ્યક ન થાય. સમ્યક એકાંત પૂર્વક અને કાન થાય અને કાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત દેવા નિજ પદ ની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ ઉપકારી નથી. આ શ્રીમદજી એકાવતારી થયા, ધર્માત્મા હતા, જ્ઞાની હતા, કુટુંબ પરિવારમાં હતા. બાહ્યનો ત્યાગ નહોતો પણ અંતરનો મિથ્યાત્વનો ત્યાગ જેને થઈ ગયો હતો એવો પુરુષ લખી ગયો છે. અને એના ઉપર ગુરુદેવ નું વ્યાખ્યાન વાણિયામાં કર્યું છે ગુરુદેવ. અને જ્ઞાનચંદભાઈ સોગાની એકાવતારી થયા એને પણ લખ્યું છે કે હા હા આ શ્રીમદજી નો ટુકડો મને બહુ ગમે છે. આમાં તો બધું આવી ગયું, પ્રમાણ જ્ઞાન આવ્યું, પ્રમાણ માંથી નહીં કાઢી નહીં ના વિષય નો આશ્રય કર્યો, આશ્રય કરતા પ્રમાણ જ્ઞાન સાચું થયું. થોડો અભ્યાસ તો જોઈ, પ્રમાણ જ્ઞાન કોને કહેવાય ને નહીં જ્ઞાન, એટલે અભ્યાસ તો એટલે અભ્યાસમાં કઈ એક પૈસાનું ખર્ચ નથી. એટલે મફત મળે છે એટલે કિંમત ઓછી છે જગત ને. ફી રાખેજો અહીંયા અત્યારે કે એક મહિનાના ભણાવવાના 500 રૂપિયા એક કલાક માટે તો ઘણી પડાપડી થાય કે કઈક પૈસા લે છે માટે કઈક એમાં કિંમત લાગે છે. આ મફત છે એટલે કિંમત લાગતી નથી. અરે ભાઈ ધર્મ માં પૈસા ન હોય બાપુ, ધર્મ નો સ્વરૂપ તો જગત ના જીવોને જ્ઞાનીએ નિષ્ફળ થઈને આપે છે. અમને આ વંદન કરે એવી પણ એને અપેક્ષા હોતી નથી. પ્રવચન અને કાર્યક્રમ વેચાણ વિભાગમાં પણ પુસ્તક છે, મળે છે. હમણાં જ એક ત્રણ ગુરુદેવ ના વ્યાખ્યાન બાદ પડ્યા એમાં અનેકાંત ઉપરનું ભવાણિયામાં આપેલું પ્રવચન ગુરુદેવ નું એમાં મળે છે. અત્યારે વાંચવા જેવું છે, ખાસ વાંચવા જેવું છે. દ્રવ્ય પર્યાયને જાણીને દ્રવ્યનું અવલંબન લે ત્યારે તેને અનેકાંતનું જ્ઞાન સાચું કર્યું. દ્રવ્ય પર્યાયને જાણીને એને ઉપાદે માને તો એ મિથ્યા અનેકાંત છે, વ્યવહારાભાસી જીવ છે, પ્રમાણાભાસી છે. પર્યાય નથી, અસ્તિ નાસ્તિ અનેકાંત છે. અને દ્રવ્ય પર્યાય નું જ્ઞાન થયું એને પણ અનેકાંત કહેવામાં. તેથી આ નવ તત્વ માં ભૂતાર્થ નથી, નિશ્ચય નથી, પરમાર્થ નથી, એક જીવ જ પ્રકાશમાન છે. અમને તો ભગવાન આત્મા એક દેખાય છે, સામાન્યને અવલોકતા સામાન્ય જણાય છે, પણ વિશેષ અમને ઉપાદેયપણે જણાતું નથી. માટે જણાતું એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો એકાકાર સ્વરૂપમાં તેવું દેખાતા નથી. મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થયો, હવે જે સમ્યક દ્રષ્ટિ થયો તે જ્ઞાયક ભાવ જીવ છે અને વિકારના હેતુ વિકારનો હેતુ અજીવ છે. એક એક માં સિદ્ધાંત છે, ભગવાન આત્મા જ્ઞાયક ભાવ તે જીવ છે અને એના પરિણામ વિકાર એટલે વિશેષ કાર્ય, વિકાર એટલે વિકૃત ભાવ મલિન ભાવ એમ નહીં, વિકારો એટલે વિશેષ કાર્યો જે એની પર્યાયમાં થાય છે એનો હેતુ અજીવ છે. ભગવાન આત્મા એનો હેતુ નથી, નિમિત્ત ઉપાદાન કારણ પણ નહીં ને નિમિત્ત કારણ પણ, નિમિત્ત કારણ એનું અજીવ છે. આ વાત તો ભાઈ પોતાના હિત માટે સમજવાની છે. શાંતિ શાંતિ શાંતિ, બાહ્યમાં ગમે એવી પ્રતિકૂળતા વર્તી હોય તો જ્ઞાનીને આનંદ વેદાય છે. એ આકુળતાને નિશ્ચયને વેદતો નથી, વ્યવહાર નહીં આકુળતાને જાણે છે, નિશ્ચય નહીં તો જાણનારને જાણે છે. સ્વભાવ જીવ છે અને જીવના જીવના વિકારનો હેતુ હેતુ એટલે કારણ કારણ એટલે નિમિત્ત કારણ વિકારમાં નિમિત્ત હોય વિશેષ કાર્યને નિમિત્ત લાગુ પડે સામાન્ય સ્વભાવને નિમિત્ત લાગુ પડતું નથી અને સામાન્ય સ્વભાવ પોતાના પરિણામનો નિમિત્ત પણ થતું નથી પોતાના પરિણામ જે પ્રગટ થાય છે પોતામાં એનું ઉપાદાન કારણ તો સામાન્ય તત્વ નથી પણ એ ઉત્પન્ન થાય છે આશ્રમ સમજ રહ્યા મોક્ષ એનું નિમિત્ત કારણ પણ આત્મા નથી તો એનું નિમિત્ત કારણ કોણ છે બતાવો પ્રભુ તો કે અજીવ વિકારમાં નિમિત્ત છે હેતુ છે ભગવાન જ્ઞાયક આત્મા સામાન્ય તત્વ વિશેષમાં હેતુ નથી સૂક્ષ્મ તો લાગે પણ હવે ઈશ્વરભાઈ માગણી એવી કરી અને મને ગમતી વાત આપી એને અને એમાં મોટા ભાઈ અનુમોદન આપ્યું કે સારી વાત માગણી સારી કરી શું એક એક લીટીમાં એક એક કલાક જાય એવી એક એક લીટી છે ભાવો બ્રહ્માંડ ના વિરા આપણા પંડિત હિંમતભાઈ સ્તુતિ બનાવે છે હે ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના વિરા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભેરા હે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા જેમ જેમ તારા કહેલા સૂક્ષ્મ તત્વ નું અવલોકન કરું છું તેમ તેમ મને મારા ગુપ્ત ચમત્કાર નો ભાવ વિશેષ વિશેષ દ્રષ્ટિગોચર થાય છે જ્ઞાયક ભાવ જીવ છે ઓમાં જીવને પુદ્ગલ શબ્દ વાપરો તો હવે અહીંયા જ્ઞાયક ભાવને જીવ શબ્દ વાપરો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો વિશેષ કાર્ય જે થાય છે પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર્જરાને મોક્ષ એ વિશેષ કાર્યો થાય છે એ વિશેષ જે કાર્યો થઈ રહ્યા છે એનો હેતુ નિમિત્ત કારણ કોણ છે એ થાય છે તો સ્વયં સટકારકના ઉપાદાનથી પણ ઉપાદાન જે વિકાર થાય છે એનો નિમિત્ત કારણ કોણ જીવ છે કે અન્ય છે કે અન્ય છે જીવના વિકારનો હેતુ જીવ છે કે જીવના વિકારનો હેતુ અજીવ છે એક એક લીટીમાં ભાવો બ્રહ્માંડના આ એક લીટી એક કલાકે પૂરી ન થાય પણ ટાઈમ છે ટૂંકો હવે દિવસ ત્રણ રહ્યા એક તો આજ ગયો બે દી ને ગાથા પૂરી કરવાની શું કર્યા શું કે છે કે જીવના વિકારનો હેતુ જીવ છે કે અજીવ છે કે જીવના વિકારનો હેતુ જીવ નથી પણ જીવના વિકારનો હેતુ અજીવ છે અજીવ જ હો કોઈ કાળે જીવ થઈ શકે નહીં ઉપાદાન પણે તો ક્ષણિક ઉપાદાન નું કારણ તો ત્રિકાળ ઉપાદાન નથી પણ ક્ષણિક ઉપાદાન નું કારણ નિમિત્ત કારણ ત્રિકાળ ઉપાદાન નથી એનું નિમિત્ત કારણ પરદ્રવ્ય જ હો સદભાવ કે અભાવ સદભાવ નિમિત્ત હો કે અભાવ નિમિત્ત હો બંધમાં સદભાવ નિમિત્ત અજીવ અને મોક્ષમાં અભાવ નિમિત્ત પણ ભગવાન આત્મા તો એ પરિણામનો નિમિત્ત કરતા પણ નથી ઉપાદાન પણ એ કરતા નથી અને નિમિત્ત કરતા પણ ત્રિકાળ સ્વભાવ થતો નથી કેમ કે એ તો પ્રથમથી જ છે માટે મોક્ષનું કારણ આત્મા નથી એમ 320 ગાથામાં આપણે ખૂબ આવી ગયું છે આ પણ હવે અત્યંત તો ભાઈને પોતાને કરવું જોઈએ ને નાયક ભાવ જીવ છે આ જીવ અમે કોને કહીએ છીએ કે જે પોતાના પરિણામ નું નિમિત્ત ન થાય એને અમે જીવ કહીએ છીએ એક કાર્યમાં બે કારણ જોઈને એક ઉપાદાન નિમિત્ત આ બે લઈ લે એ જે ક્ષણિક પર્યાય ઉપાદાન કારણ અને એમાં નિમિત્ત કારણ અજીવ. તારે એક કાર્યમાં બે કારણ જોતા હોય તો હાલે, પણ તું એક કાર્યમાં ભગવાન આત્માને નિમિત્ત તરીકે ન જો. જો નિમિત્ત તરીકે જોઈશ તો પુણ્ય પાપ ના પરિણામ માં નિમિત્ત આત્મા તને દેખાશે, તો પુણ્ય પાપ રૂપે પરિણામ તો આત્મા તને શ્રદ્ધામાં આવશે, તો પુણ્ય પાપ થી બિન આત્મા દ્રષ્ટિગોચર થશે. આ મહા મંત્રો છે આમાંનો, એટલું આમાંથી આપણી શક્તિ નહીં, ગુરુદેવ ની શક્તિ મહાન હતી એ કાઢી શકતા હતા. નાયક ભાવ જીવ છે, મિથ્યાત્વની પર્યાય થાય છે વિકાર દશામાં. આમાં પુણ્ય પાપ આશરો બન બધું મિથ્યાત્વ ભાવ થાય છે પર્યાયમાં. કોઈ કે પર્યાયમાં મિથ્યાત્વ ભાવ થતો નથી તો એ ખોટો છે, અને પર્યાયમાં મિથ્યાત્વ ભાવ થાય એનું કારણ આત્મા છે એમ માનતો હોય તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. અને એ મિથ્યાત્વની પર્યાયમાં દર્શન મોહનો ઉદય નિમિત્ત પણ નથી, નિમિત્ત કારણ પણ નથી, તો પણ એ માનતો નથી. નિમિત્ત ને માનતો નથી ને ઉપાદાન ને માનતો જીવ છે. પ્રવીણભાઈ ભાવનગર થી આવ્યા. જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકાર વિશેષ કાર્યો થાય છે એનો સ્વીકાર કરજે, પણ એ વિશેષ કાર્યનો હું કારણ છું એનો નિષેધ કરજે. હું કારણ નથી, અજીવ એનું કારણ છે, હેતુ નિમિત્ત કારણ. આવો બ્રહ્માંડ ના છે આવા બિરાજ. જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકાર વિશેષ કાર્ય મિથ્યાત્વ થાય છે પર્યાયમાં. એ મિથ્યાત્વ પર્યાય પ્રગટ થાય છે એનું ઉપાદાન કારણ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય તત્ક્ષણ, અને નિમિત્ત કારણ દર્શનમાંનો ઉદય છે એનું કારણ હું નથી એમ તેને અકારણ પડે આત્માને જોયો એની દશામાં મિથ્યાત્વ ટળી જાય છે. અને મિથ્યાત્વનું કારણ હું છું એમ જેને શ્રદ્ધામાં છે એની દશામાંથી મિથ્યાત્વ ટળતો અદભુત થી પણ અદભુત ચમત્કારિક વાત સમયસારમાં છે. આ સમયસાર એટલે ભાગવત શાસ્ત્ર, દૈવી શાસ્ત્ર છે. આ કુનકુન ભગવાનની અપૂર્વ દેણ છે ભારતને. સમયસાર જેનું ત્રીજું નામ છે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ગણી મંગલમ કુનકુંદાર્યો. ત્રીજું નામ જેમાં કુનકુંદ આચાર્ય ભગવાન નું આવે છે, અને એના પછી મુનિઓ થયા એ પણ કહે છે કે આપે જો સમયસાર શાસ્ત્ર ન લખ્યું હોત તો અમારા જેવા મુનિવરોનું શું થાય. જ્ઞાયક ભાવ જીવ છે, એક હતો રાજા ને એક હતી રાણી, એ વાત નથી. આત્મા રાજા ની વાત ચાલે છે. આત્માનું સ્વરૂપ કેવું છે અને કેવું એ કલ્પીને મિથ્યા માની રહ્યો છે, એ મિથ્યા માન્યતા છોડાવવા માટે વારંવાર વિસ્તાર કરીને જીવનો સ્વભાવ બતાવતા આવે છે. અજીવનું જ્ઞાન કરાવે છે, ક્ષણિક ઉપાદાનનું જ્ઞાન કરાવે છે, અને ત્રિકાદ્રિયનો આશ્રય આપતા આવે છે. પર્યાયનું જ્ઞાન કરાવે છે, નિમિત્તો પણ જ્ઞાન કરાવે છે. નિમિત્ત અને પર્યાય થી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક ભાવ જીવ છે, એને દ્રષ્ટિમાં અનુભવમાં લે. આ ઉપાધિ તત્વ એક છે. જ્ઞાયક ભાવ જીવ છે, જીવના વિકારનો વિશેષ કાર્ય પ્રગટ થાય છે પર્યાયમાં. મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ચારિત્ર છે થાય ત્યાં સુધી, જાય તો એ જાય તો પછી સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ પણ થાય છે પર્યાયમાં. વિકાર વિશેષ કાર્યો એનો હેતુ અજીવ છે, હું એનો કારણ નહીં. હા હા, કરતા એને કારણે નહીં, કરતા નહીં એટલા માટે કે હું એમાં વ્યાપતો નથી માટે હું કરતા નથી, અને કારણ એટલા માટે નહીં જો હું નિમિત્ત કારણ હોઉં તો નિત્ય મિથ્યાત્વનો પર્યાય પ્રગટ થયા કરે. એક સમય તે સૌ સમય થઈ જાય, માટે એક સમય પણ નિમિત્ત કારણ ભગવાન આત્મા થતો નથી. હેતુ અજીવ છે. વળી પુણ્ય પાપ આશ્રવ સંવર જરા બંધ અને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે, અને પુણ્ય પાપ આશ્રવ સંવર જરા બંધ અને મોક્ષ એ વિકાર હેતુ કેવળ અજીવ છે એ વિસ્તાર કાલે આવશે.